આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
શ્વેત પ્રદર્થી શક્તિ અને ઉત્સાહ ઘટે છે. યુતોને સફેદ પીળું રતાશ પડતું યોની મારફતે વધારે પ્રવાહી કપડાં બગાડે છે અને આયુર્વેદમાં શ્વેત પ્રદર કહે છે. આ પ્રકારના લક્ષણો અધેડ વયમાં કે 50 પછી થાય તો નિષ્ણાતની સલાહ લેવી, કારણ કે બીજા રોગોને લક્ષણ રૂપે શ્વેત પ્રદર હોઈ શકે છે. આ વ્યાધિને કેટલીક બહેનોને ધાતુ વહે છે એમ પણ કહે છે. દરેક મહિલાને યુવાવસ્થામાં ગર્ભાશયની રતિક્રીડ્યા સમય અને માસિક આવતા પહેલા સમય શ્વેત પ્રવાહી વહે છે અને રોગ માનવામાં આવતો નથી. ડોન નામના નિષ્ણાતે 1838માં શોધ્યું કે યોનિસ્ત્રાવનું કારણ ટ્રાયકોમોનાસ છે, પરંતુ આ ઇન્ફેક્શનને મહત્વ આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ ડોક્ટર હોમને 1916 શોધ્યું કે ટ્રાયકોમોનાસ રોગ ઉત્પન્ન કરી શકે છે. મૂત્રમાર્ગ બાર્થોલિન અને આજુબાજુની ગ્રંથિઓને અસર કરે છે. એક સર્વે મુજબ શ્વેત પ્રદરથી પીડાતા બહેનોમાં 34% બહેનો ટ્રાયકોમોનાસને કારણે શ્વેત પ્રદરથી પીડાતી હતી. સ્ત્રીઓને યોનિ રોગ થાય એમાં મુખ્યત્વે વાતદોષની વિકૃતિ સાથે હોય છે, પણ વાતદોષની ચિકિત્સા કરતી વખતે ખાસ લક્ષ્યમાં રાખવો પડે છે. સ્ત્રી રોગની ચિકિત્સા કરતા પહેલા રોગ થવાના કારણો સમજી લેવા જોઈએ, જેથી ચિકિત્સા કરતી વખતે પુનરાવર્તન ન થાય. જે કારણોથી શ્વેત પ્રદર થયો હોય તે કારણોથી દૂર રહેવું. રોગ કેટલા રોગના લક્ષણ રૂપે પણ થાય છે. આવા શ્વેત પ્રદર મુખ્ય રોગની ચિકિત્સા કરવાથી શ્વેત પ્રદર મટે છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉં કામ કરું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. મુજબળ હાથ તેના હાથમાં, ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. કે તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જીતું કૃપાથી, મરણ બી ન જાણું તે માં દોરે છે મુજ પ્રભુ તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત તમારા સુધી આજે ગુજરાતી ભાષામાં દેવનું વચન પહોંચાડનાર અને આજનું વચન સાંભળનાર ભાઈ બહેનો, નાના મોટા બાળકો, વડીલો, સર્વના હું ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. આજે આપણે શીખીએ લુક તેનો 12મો અધ્યાય 32 અને 34 સુધી તે આધારિત છે. જેમ ઈસુના કાર્યને અંત પાસે આવવા લાગ્યો તેમ તેના પરિશ્રમ કરવાની ઢબમાં બદલાન કરવામાં આવ્યો. હવેથી ઈસુ ઉત્સુકતા અને જાહેરાત ટાળતો હતો. હવે તે લોકોથી મળતો આદર સત્કાર નકારતો અને જ્યારે લોકો કાબુ બહાર ઉશ્કેરતા ત્યારે તે ઝડપથી એ ગામથી બીજે ગામે જતો અને હું ખ્રિસ્ત છું એ કહીને તે લોકોમાં વારંવાર ચેતવણી આપતો હતો કે તમે મને ખ્રિસ્ત તરીકે પ્રગટ કરશો નહીં. માંડવા પર્વની વખતે તેણે તેનો યરૂસલેમનો પ્રવાસ ઝડપથી ને ગુપ્ત રીતે કર્યો હતો. જ્યારે તેના ભાઈઓ પર્વમાં જઈને તેના કામો લોકો સામે જાહેર રીતે કરવા માટે વિનંતી કરી ત્યારે તેનો જવાબ હતો, મારો સમય હજી આવ્યો નથી. યોહાન તેનો 7મો અધ્યાય અને 6માં તે લખે છે, પરંતુ કોઈને દર્શાવ્યા વગર અને આદરભાવ વગર યરૂસલેમનો પ્રવાસ ગુપ્ત રીતે કરીને યરૂસલેમમાં પ્રવાસ કર્યો હતો અને ફરી યરૂસલેમના યાજકોના દ્વેષ ભાવના લીધે થોડા સમય માટે યરૂસલેમ છોડી ગયો અને હવે તે પાછો યરૂસલેમ જોવા નીકળે છે. સામાન્ય લોકોના જેમ સામાન્ય રીતે આડા અવળા ને લાંબા રસ્તેથી ને તે આવે છે. તેની ખબર કરત જે તેણે કદી કરી ન હતી તે જોવા નીકળ્યો. તે હવે તેના બલિદાન માટે જોવા નીકળ્યો હતો, તેથી લોકોનું ધ્યાન તે તરફ ખેંચવાની જરૂર હતી. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર હતી. યોહાન 3 અને 14માં લખે છે, જેમ ઇઝરાયલ લોકોને તેઓની સાજાપણાની નિશાની પિત્તળના સર્પ તરફ આંખો ઊંચી કરવા કહેવામાં આવ્યું હતું, તેમ જેના બલિદાન દ્વારા આખા ખોવાયેલા જગત માટે તારણ લાવવામાં આવ્યો તે ખ્રિસ્ત તરફ તેઓનું લક્ષ્ય ખેંચવાનું અગત્ય હતું. તેના વહાલા શિષ્યને લાગતા ભય, નિરાશા અને વિશ્વાસના વિરુદ્ધ જેવું ને ચાલવું ઈસુ માટે કઠિન કામ હતું. યરૂસલેમમાં તેઓ પર આવનાર દુઃખદ વેદના અને નિરાશા તરફ લઈ જવું તે પણ કઠણ હતું. તેમાં શૈતાન માનવપુત્ર પર પ્રલોભનનો દબાણ કરવા તૈયાર હતો. દાખલા તરીકે એક નિશંકા મૃત્યુ માટે તે કેમ યરૂસલેમ જાય છે? તેના ભવતે જીવનની રોટલી માટે ભૂખા આત્માઓ હતા. દરેક બાજુએ પીડિત લોકો તેના સાજાપણાના શબ્દ માટે રાહ જોતા હતા. તેની કૃપા દ્વારા કરવામાં આવનાર કાર્યની હમણાં જ શરૂઆત થઈ હતી. હવે તો તે મર્દાનગીનના પ્રથમ જરથી ભરપૂર હતો. દેવની કૃપા શબ્દ સાથે કેમના વિશાળ ક્ષેત્રોમાં આ વધવું જોઈએ અને માંદાઓને સાજાપણાનો સ્પર્શ કરવો જોઈએ. અંધારા માનાને અજવાળું ને દુઃખિતોને આનંદ આપીને તેણે કેમ આનંદ લૂંટવો ન જોઈએ? ફસલ ભેગું કરવાનું કામ તેના શિષ્ય જેવો વિશ્વાસમાં કમજોર સમજવાદમાં મંદ અને કાર્યમાં ધીમા તેઓ પર કેમ છોડી દેવું જોઈએ? અરણ્યમાં જે ઈસુ સામે ઊભો રહ્યો હતો તે જ શત્રુ હમણાં ઈસુ પર ભયંકર અને કપટી પ્રલોભનનો હલ્લો કરી રહ્યો હતો. એક ક્ષણ માટે ઈસુ પોતાને શૈતાને સામે સોંપી દીધો હોત, પોતાને બચાવવા માટે ઈસુ થોડો પણ માર્ગ બદલ્યો હોત તો શૈતાની બળો વિજયી થઈ જાત અને જગત કાયમ માટે નાશ પામતે. પરંતુ ઈસુએ તેનું મુખ એક ધારો દૃઢ યરૂસલેમ તરફ રાખ્યું હતું. ઈસુના જીવનનો એક જ નિયમ હતો, પિતાની ઈચ્છા. જ્યારે કુમાર અવસ્થામાં તે યરૂસલેમ ગયો હતો ત્યારે તેણે તેની માને કહ્યું હતું, શું તમે જાણતા ન હતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ? કાના ગામમાં ઈસુ તેની અજાયબ શક્તિ બતાવે એવી ઈચ્છા મરિયમે ધારી ત્યારે તેનો જવાબ હતો, હજી મારો સમય આવ્યો નથી. યોહાન બીજો અધ્યાય અને 4 તે લખે છે. એ જ શબ્દમાં તેણે તેના ભાઈઓને જવાબ આપ્યો હતો જ્યારે તેઓએ તેને પર્વમાં યરૂસલેમ જવા કહ્યું હતું. દેવની મહાન યોજનામાં પાપી માનવ માટે બલિદાન કરવાની ઘડી મુકરૂર કરવામાં આવી હતી અને તે ઘડીનો ટેકરો વાગવાનો સમય થવા આવ્યો હતો. તે નિષ્ફળ થશે નહીં ને ચૂક પણ કરશે નહીં. ઈસુએ તેના પગલાં યરૂસલેમ તરફ વાળ્યા હતા જ્યાં તેના શત્રુઓએ તેને મારી નાખવાની યોજના લાંબા સમયથી કરતા આવ્યા હતા ને તે હવે જીવન આપવાનો હતો. તેણે તેનું મુખ સતાવણી નકાર ધિકાર અપરાધથી ઠરવું ને મૃત્યુ તરફ દ્રઢ રાખ્યું હતું. યરૂસલેમ જતી વખતે તેણે પોતાની આગળ તૈયારીઓ કરવા સારું ખોપિયા મોકલ્યા. ખોપિયાઓ યરૂસલેમના એક ગામ ગયા. તેઓએ ઈસુનો આવકાર કર્યો નહીં. ઈસુ યરૂસલેમ જતો હતો તેથી તેઓને લાગ્યું હતું કે જે યહૂદીઓને સમૃનીઓ ધિકારતા હતા તેઓને ઈસુએ વધારે મહત્વ આપ્યો છે. ઈસુ અગર ગેરીજીમ પર્વત પર તેઓની સામે ઉપાસના કરવા ગયો હોત તો તેઓ તેનો આવકાર કર્યો હોત. તેઓના બારણામાં આવેલી સ્વર્ગીય ભેટથી તેઓએ મોડું ફેરવ્યો તેની તેઓને થોડી જાણ થઈ હતી. તેનો સ્વીકાર કરવા માટે અને તેઓને આશીર્વાદ આપવા માટે તેણે તેઓને આમંત્રણ આપ્યું હતું. એ જોઈને તેના શિષ્યો યાકૂબ તથા યોહાને તેને પૂછ્યો કે શું તારી ઈચ્છા હોય? તો એલિયા જેમ અમે પણ આજ્ઞા કરીએ કે આકાશમાંથી અગ્નિ પડે તેઓનો નાશ કરે. પરંતુ ઈસુએ તેઓને ધમકાવ્યા હતા. ઈસુ તેઓના શબ્દથી દુઃખી થયા હતા કેમ કે તેઓ કોઈ આત્મા દ્વારા એવું બોલતા હતા તે જાણતા ન હતા. કેમ કે ઈસુ તો માણસોનો નાશ કરવા તો નહીં પરંતુ તારવા આવ્યા હતા. કેમ કે મનુષ્યનો શરીર આત્મા અને જીવ દેવની માલકીના છે. તેઓને મુક્ત કરવા માટે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ને જેઓને તારણહારના લોહીથી વેચાતું લીધું છે તેઓ પર ધર્માંધતાથી દુઃખ લાવવું એના જેવા દેવના વિરુદ્ધ માનવનો કોઈ ગુનો નથી. તેમજ માનવ પર ઈસુનો સ્વીકાર કરવાની જબરજસ્તી કરવી એ ઈસુના કાર્યનો ભાગ નહીં હતો. જગતના મહાન પુરુષો અને જ્ઞાની લોકો તેઓના અભિમાનના લીધે ઈસુને સાચી રીતે સમજી શક્યા નહીં. તેઓએ બાહ્ય સ્વરૂપથી અને તેની નિરસતાને લીધે તે માનવ સમજતા હતા. પરંતુ માછીમારો અને ધાન્યોને અદૃશ્ય જવાનું આપવામાં આવ્યું હતું. તેઓ સમજ્યા હતા કે માનવ રૂપના આચ્છાદિત સર્વસમર્થ દેવ હતા. સત્ય તારી રીતે સમજવા માટે એક જ માર્ગ છે. તે એ કે આપણું હૃદય કોમળ અને અધીનસ્થ હોવું જોઈએ. આત્મામાંથી સર્વ અભિમાન અને વ્યર્થતા સાફ કરવી જોઈએ ને તેમાં જે ભરી મૂકેલું છે તે બધું ખાલી કરવું જોઈએ ને કેવળ ઈસુ ખ્રિસ્ત તેમાં બિરાજમાન હોવો જોઈએ. તેના છેલ્લા સેવા કાર્યમાં તેણે ઘણા દાખલાઓ આપ્યા હતા. દાખલા તરીકે ખોવાયેલા ઘેટાનો દાખલો, ખોવાયેલો છીકો, ખોવાયેલો દીકરો. આ છેલ્લા પ્રવાસમાં તેણે કહ્યું હતું, ઓ નાની ટોળી, ડરો નહીં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. જીર્ણ નહીં થાય એવી થેલીઓ એટલે આકાશમાં ઓકૂટ દ્રવ્યો પોતાને સારું મેળવો. ત્યાં ચોર આવતો નથી અને કીડો ખાઈ જતો નથી, કેમ કે જ્યાં તમારો દ્રવ્ય છે ત્યાં જ તમારો ચિત્ત રહેશે. લોક તેનો 12મો અધ્યાય અને 32-34 સુધીમાં તે લખે છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે તેમનો છેલ્લો પ્રવાસ એટલે ગાલિલથી યરુસલેમ તરફ તેમનો લાસ્ટ અને છેલ્લો પ્રવાસ હતો. તે દરમિયાન ઈસુએ ઘણા લોકોને આ મહાન સંદેશ તેઓએ શીખવ્યો હતો. આજે આપણને પણ એ જ શીખવા મળે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે માર્ગ લઈને આવ્યા અને આપણે આજે તેના માર્ગમાં ચાલીએ. આપણી પાસે જે છે તે આપણે લોકોને આપીએ, આપણો વિશ્વાસ વધારીએ અને પ્રભુના કહ્યા પ્રમાણે આપણે ચાલીએ. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. મહાન તથા દયાળુ તથા અમારા કૃપાળુ રાજા પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ. આ જગતમાં જીવન જીવતા પ્રભુ અમે ભૂંડા, પાપી, નીચ અને લબાડી એવા માર્ગ પર અમે ચાલીએ છીએ પ્રભુ, પરંતુ તમે એમાંથી અમને છોડાવો પ્રભુ. અમારા માર્ગને બદલવા માટે મદદ કરો પ્રભુ. અમે તમારા માર્ગમાં ચાલીએ. તમે જે માર્ગ અમારા માટે ખુલ્લો કર્યો છે પ્રભુ, એ માર્ગમાં અમારો જીવન હોઈ શકે એવું તમે થવા દો. પ્રાર્થના પવિત્ર પ્રભુ તમારા નામમાં માંગીએ, આમેન.
તારી આજ્ઞા હું
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.